વિશ્વામિત્ર એક ઋચિકને ઉષાની સંધ્યા સમયે નવતર અનુભવ થયો. પ્રતિદિન સંધ્યા કરતા ઋચિક ઉષાના દર્શન કરતા તેમને ઉષા નાઈને ચાલી આવતી નર્તનતી કુમારિકા સમી લાગતી. માતાએ હેતપૂર્વક શણગારીને માયરામાં બેસાડેલી કન્યા સમી ઉષામાં લજ્જા મિશ્રિત હર્ષના સંતા કુકડી રમતા ભાવ પ્રીતિદિન જોવા છતાં ઋચિકને મન ઉષાનું પ્રત્યેક દર્શન અભિનવ હતું. ઉષાના આ દર્શનમાં ઋચિકને શીલ સૌંદર્ય સ્ફૂર્તિનો સુભગ સમન્વય દેખાતો. ઉષાના સુકોમર સુડોર અને સુરમ્ય અંગાંગમાં જીવનની તાજગી ઉભરાતી. એના તરલ સ્મિતમાં પાવિત્ર્યનો નેજો લહેરાયા કરતો. ઉષાના અપ્રતિમ લાવણ્યમાં માનવીની વૃત્તિઓનું ઉદ્વીકરણ કરવાની શક્તિ હતી. સાચું સૌંદર્ય સદૈવ પાવનકારી હોય છે. આકાશપુત્રી ઉષા કૌમાર્ય વેશે વિવિધ રંગી દિવ્ય ઓઢણી લહેરાવતી પૂર્વને પ્રાંગણે પ્રગટતી ત્યારે ઋચિકનું અંતર અનિવર્ચનીય આનંદથી ભરાઈ જતું. આ આનંદમાં કદી ઓટ ન આવતી. આ દ્રશ્ય કદી જૂનું ન થતું. નિત્ય નૂતન ઉષાનું આગમન જીવનનો પરમ પ્રેરક પ્રકાશ બની જતો. અનંત વિશ્વની તાલબદ્ધ ઘટ મારનું એ દ્રશ્ય જેટલું પાવનકારી તેટલું જ ઉદ્ધારક હતું. એમાં માનવીના અંતરને વિશુદ્ધ કરવાની શક્તિ હતી. માતા ઉષાના દર્શનને ઋચિક ઊંચે ઉઠતા ઋચિક ઉષાની સ્તુતિ કરતા ધરાતા નહીં. નિર્વ્યાજ સૌંદર્યના સ્તવને કોઈ પ્રશંસક કદી ધરાય છે? પણ આજ ઋચિકને ઉષાનું સ્વરૂપ નવ્ય લાગ્યું. એના લાવણ્ય ભર્યા મુખ પરથી ફૂલ ગુલાબી સોનેરી જાયવારો સારું જરા આગો ખસેડી ઉષા જાણે ઋચિકને કંઈ કહી રહી હતી. સંધ્યાના મંત્રો ભણતા ઋચિકે ઉષા કુમારીના હોઠ ફફડતા જોયા. આ અનુભવ તેમને માટે નવો હતો. ઉષાનો સંદેશો ઝીલવા ઋચિક આંખો મીચી ગયા. એક ધ્યાન થવાની તેમની એ રીત હતી. આંતરદ્રષ્ટિ દ્વારા માનવી વિશેષ એકાગ્ર થઈ શકે છે. ઋચિકના અંતરમાંથી કોઈ પરાયો હોય તેવી ધીર ગંભીર અવાજ ઉઠ્યો. ઋચિક, તારી જીવન સંગાથીની શોધવાનો સમય વીતી રહ્યો છે. પ્રજાતંતુ અવિચ્છિન્ન રાખવાનો ધર્મ ક્યારે બજાવીશ? દેવી ઋચિકના મનમાં પ્રશ્ન ઉઠ્યો. આજ પર્યંત મેં આ દિશામાં વિચાર કર્યો નથી. મારી સહધર્મચારીણી કોણ થશે? તારી સહધર્મચારીણી નિર્મિત થઈ ચૂકેલ છે. અંતરના પરાયા સૂરને જાણે બધી માહિતી હતી. ખરું, પણ કોણ? પોતાના અંતરમાં બેસીને પોતાની સાથે વાતો કરતો એ પરાયો સૂર કઈ નિર્મિતિની વાત કરે છે એ ઋચિકને ન સમજાયું. એનો ઉત્તર મનમાં ખોજ કરીશ તો મળશે, અવશ્ય મળશે. વિશેષ પ્રશ્નોત્તરની આવશ્યકતા ન રહી. સંધ્યાદિ પ્રાતઃ કર્મથી નિવૃત્ત થઈ ઋચિક ધ્યાનમાં બેસી ગયા, એકાગ્ર થતા ગયા. એમ તેમના માનસ ચક્ષુ સમક્ષ પરમ આહલાદક તેજનું વર્તુળ રચાવા લાગ્યું. ધીમે ધીમે કરતા એ વર્તુળ સંપૂર્ણ થઈ ગયું. પછી એ તેજના વર્તુળમાં સ્ત્રીનું મુખ આકાર લેવા લાગ્યું. ઘણીવાર એ સ્વરૂપ તદ્દન સ્પષ્ટ થઈ ગયું, અથવા તો તેનો પાર્થિવ આકાર રચાયો. એમ કહીએ તો વધારે બંધ બેસતો થાય. છાયા મટીને એ આકાર જાણે પાર્થિવ દેહ બની ગયો. માનવ અનન્ય માનવને જુએ એટલી સ્પષ્ટતાથી ઋચિક એ સ્ત્રી સ્વરૂપ નિરખી રહ્યા. એ મુખારવિંદ ઉષ્મા સમૂહ દેદીપ્યમાન અને ગૌર હતું. મધુર સ્મિત એ મુખારવિંદને વિશિષ્ટ લાવણ્ય બક્ષતું હતું. જીવનમાં પહેલીવાર ઋચિક આ મુખારવિંદના દર્શને મૌગ્ધ અનુભવી રહ્યા. આ સ્ત્રી તેમને ગમી તદ્દન અજાણી હોવા છતાં બસ એ જ અંદરથી પેલો પરાયો અવાજ આવ્યો, પણ કોણ? ઋચિકના મને પૂછ્યું, ગાધી પુત્રી સત્યવતી. આટલું કહી તે સુર શાંત થઈ ગયો. વિશેષ કહેવા જેવું હવે હતું એ શું? અને ઋચિક ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા, અંતઃકરણમાંથી પરાયા જેવો અવાજ આવ્યો, તે સાચો હોવા બાબત ઋચિકના મનમાં લવલેસ શંકા નહોતી. ભાર્ગવ કુરવધુ તરીકે કાન્યકુંબજના રાજવી ગાધિરાજની પુત્રી સર્વથા યોગ્ય છે એમ તેમણે સહજપણે સ્વીકારી લીધું. ગાધિરાજ પોતાને જમાઈ તરીકે સ્વીકારવાની અનિચ્છા દર્શાવે એવો તો તેમને વિચાર સરખો આવ્યો નહોતો. ઋષિઓને મન બધું જ તપસાધ્ય છે. દૈવે જે નિર્મિત કર્યું તેની અવગણના ગાધિરાજ કેમ કરી શકવાના હતા, અને કરે પણ શા માટે? ઋચિકની વિચાર મારા દુન્યવી ગણતરીઓથી પર ચાલતી. કાન્યકુબજના નૃપ ગાધિરાજની એકની એક કુંવરી સત્યવતી મોટી થઈ હોવા છતાં કોઈ રાજવીને પસંદ કરતી નહોતી. પિતા તરીકે ગાધિરાજને આથી ચિંતા થતી. ગાધિરાજનું ચાલે તો તેઓ કડક થઈને પુત્રીને કોઈ રાજવંશી સાથે પરણાવી દે, પણ મહારાણી સત્યવતીનું મૃદુ મન એ વાત ન સ્વીકારતું. પોતાની તેજસ્વી પુત્રી નિમાણી થઈ જાય એ તેઓ સહી ન શકતા. ગાધિરાજ પુત્રીને તો નારાજ કરે, પણ મહારાણીને નારાજ કરી શકે તેમ નહોતા. હવે તમારે સત્યવતીને સમજાવવાનો સમય પાકી ગયો છે. ગાધિરાજે એક દિવસ મહારાણીને કહ્યું, હું સમજાવું છું, પણ તેની નજરમાં કોઈ રાજવી આવતો નથી. મહારાણીએ પોતાની લાચારી વ્યક્ત કરી, દીકરીને પરણાવ્યા વિના છૂટકો નથી એમ તો મહારાણી પણ સમજતા હતા. રાજવીઓ કે રાજકુમારો જે છે તે છે, પુત્રીએ એમાંથી જ કોઈને પસંદ કરવો પડશે. ગાધિરાજે નરી વાસ્તવિકતા રજૂ કરી, તમારી વાત સાચી, હું એ સમજુ છું, પણ સત્યવતી જરાય નથી સમજતી ને. એકની એક દીકરીને આકરા થઈને કહેતા મારો જીવ નથી ચાલતો. સત્યવતીના મનમાં ન બેસે એ વાત તે કદી સ્વીકારતી નથી, અને તેને નારાજ જોઉં ત્યારે ઉલટો મારો દિવસ બગડી જાય છે. મહારાણીને બે બાજુથી અકરામણ થતી, વ્યવહાર બુદ્ધિ પતિની વાત સ્વીકારવાનું સૂચવતી, માતૃહૃદય દીકરીનું ઉપરાણું લેવા પ્રેરતું. દીકરીની એવી બારહઠ હવે ન શોભે. સત્યવતી નાની નથી, થોડા સમયમાં હું સ્વયંવર યોજવાનું વિચારું છું. કાર અવિરત ગતિએ પસાર થઈ જાય છે, આપણે પ્રૌઢ થયા, સમગ્ર આર્યવ્રત કટોકટીમાંથી પસાર થઈ રહેલ છે. આવતીકાલની કોને ખબર છે? સત્યવતી સમજે ત્યાં સુધી વાટ જોઈને બેસી રહેવું અને સમય નિરર્થક જવા દેવો, મને તો એવું દીર્ઘ સૂત્રીપણું અનાવશ્યક લાગે છે. સત્યવતી પરણશે એટલે સીધી થઈ જશે. ગાધિરાજના સ્વરમાં કૃત નિશ્ચયતા હતી, પણ મનમાં તેઓ સમજતા હતા કે મહારાણીની ઈચ્છા વિરુદ્ધ પોતે કાંઈ કરી શકે તેમ નથી. તમને હું શું કહું? સત્યવતીએ સક્ષોભ કહ્યું. સત્યવતીએ રાજકુટુંબમાં તો ભૂલભૂલમાં જન્મ લીધો છે, કાન્યકુબજના રાજ્ય મહલાયમાં સાની કમીના છે, પણ સત્યવતીનું ચિત્ત એ કશામાં નથી. એ જીવે છે તપસ્વીની જેમ, બહુ દબાણ કરવા જશું તો એ હર્મ્ય છોડી દેશે, પણ બરજબરીને વશ નહીં થાય. સત્યવતી જુદી માટીની છે, સી અજબ વાત છે. લોકો રાજવૈભવમાં પામવા ફાંફા મારે છે. સત્યવતીને વિધાતાએ રાજવૈભવ આપ્યો છે તો તેને તપસ્વીની થવાના કોટ થયા છે. રાજપુત્રીને એવું શોભે? કાલ સવારે પરણીને જશે ત્યારે સાસરિયા આવું જોશે તો શું ધારશે? અને હર્મ્ય છોડવાનો વિચાર તેના મનમાં ક્યાંથી બેઠો? ગાદીરાજ થોડા અકરાતા હતા. સરસ્વતીએ કહી તે વાત તેમની કલ્પનામાં કદી આવી નહોતી. મને એ જ ચિંતા છે. હું સત્યવતીને અને તેની સાદાઈ ઓળખી ગઈ, પણ તમે કહો છો તેમ સાસરે તો આવું વર્તન ન જ ચાલે ને. દીકરી પારકું ધન છે તેની મને ખબર છે. તેનો ઉછેર તે પારકે ઘેર જવાની છે તે ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. આટલું બધું જાણો છો તો પહેલેથી તેના પર ધ્યાન કેમ ના આપ્યું? ગાદીરાજે કહ્યું, સંતાનો પર ધ્યાન આપવાની ફરજ કેમ જાણે માત્ર માતાની જ હોય? આપણે ઈચ્છીએ એવું બધું થતું હોય તો શું જોઈએ? જેમ જેમ હું સત્યવતીને વૈભવ તરફ વારવા મથી, તેમ તેમ તે સાદાઈ ગ્રહણ કરતી ગઈ. રાજવૈભવના ઠઠારા તેને હાસ્યજનક લાગે છે. હીરા મોતી સુવર્ણની મારા કરતા તેને તાજા ફૂલની મારા વિશેષ ગમે છે. માતા સરસ્વતીએ ફરિયાદ કરી કે પ્રશંસા, રાજકુમરીને ફૂલની મારા? કહી ગાદીરાજ કટાક્ષમાં હસ્યા. રાજવીનું જીવન, નિસર્ગનો શણગાર હાસ્યાસ્પદ લાગે. એટલું કૃત્રિમ બની જતું હશે? સત્યવતી કોઈ વાતે માને તેમ નથી. તેનું શું થાય? સરસ્વતી મહારાણી છતાં પોતાનું માતૃપદ ભૂલતા નહોતા. શું થાય? આપણે તેને કડક થઈને સમજાવવી જોઈએ. ગાદીરાજને મન આ કોયડો જરાય મુશ્કેલ નહોતો. કડક થવાથી કોઈ પણ પ્રશ્નો ઉકેલી શકાય એવી તેમની માન્યતા હતી. ઘણા સત્તાધારીઓની હોય છે તેમ કડક થવા છતાં કેટલાક કોયડા ન ઉકલે એવો અનુભવ થયો હતો, તોય ગાદીરાજ પોતાની માન્યતા છોડી શક્યા ન હતા. તમે કહો છો સમજાવવાનું, પણ તમારા મનમાં ધમકાવવાની વાત છે. મહારાણીએ પત્નીનું મન વાંચી લીધું, એમાં ખોટું શું? જે છોકરું સીધી રીતે ન માને તેને ધમકાવવું પડે. તમારી બધી વાત માનવા હું તત્પર છું, કિંતુ મારી એકની એક લાડકીને ધમકાવવાનું મારાથી નહીં બને. એ છોકરીનો દોષ કેમ કઢાય? મારા મનમાં પણ સત્યવતી જેવા વિચારો સતત ઉઠતા રહ્યા છે. મને વૈભવનો ઉબકો આવે છે, પણ હું તો પાઠ ભજવતા શીખી ગઈ. સત્યવતીને એવું નથી આવડતું. સત્યવતીમાં મારી જ ઈચ્છાનો પડઘો પડતા જોઉં પછી તેને કાંઈ કેમ કહેવાય? હું મહારાણી છું, એથી વિશેષ માતા છું. સત્યવતીના મુક્ત ઉછેરમાં માતા સરસ્વતીની મમતાનો મોટો હિસ્સો હતો. તમે પણ ખરા છો. તો શું સત્યવતી આજીવન કૌમાર્ય પારશે? ગાંધીરાજના સ્વરમાં નિરાશા અને રોષનું મિશ્રણ હતું. મહારાણીના મનનો ગોટારો તેમને ન રૂચ્યો. જીવનના પ્રશ્નો આવી ત્રીજા વૃત્તિથી ન ઉકલે એમ તેઓ માનતા. ના ના, હું એમ ક્યાં કહું છું? મારા મનમાં એમ છે કે વિધાતાએ સત્યવતી માટે યોગ્ય પાત્ર નિર્માણ નહીં કરી રાખ્યું હોય. ઈશ્વરને હું સતત પ્રાર્થના કરું છું, કોઈ દલીલ ન જડી ત્યારે સરસ્વતીએ વિધાતાનું શરણું લીધું. રાજા રાણી વચ્ચે સત્યવતીને પરણાવવાની ચર્ચા અનેક વખત થતી, પણ કાંઈ પરિણામ ન આવતું. સરસ્વતી એવા લાગણીવશ થઈ જતા કે પ્રેમાર ગાદીરાજને વાત પડતી મૂકવાનું સલામત લાગતું. સરસ્વતી જ્યારે પુત્રી સમક્ષ તેના લગ્નની વાત કાઢતા ત્યારે સત્યવતીની દલીલથી પરાસ્ત થઈ જતા. સત્યવતી મહારાણી કહેતા, તારા લગ્ન બાબત મહારાજને બહુ ચિંતા થાય છે. માં, તું પિતાજીને સમજાવતી નથી? લગ્ન ઋણાનુબંધની વાત છે. રાજકુટુંબોના વિવેકથી અલગ પડી જાય તે રીતે સત્યવતી માતાને તું કંઈ સંબોધતી? ગાદીરાજ ઘણીવાર કહેતા કે મહારાણીને તું ઉત્કારે બોલાવવામાં તોછડાય છે, પણ સત્યવતી માતાને તમે ન કહી શકતી. તું સંબોધનમાં જે નિજ તત્વ લાગતું તે માનવ વાચક સંબોધનમાં ન અનુભવાતું. સરસ્વતીને પણ મહારાણી પદ કરતા માતૃપદ ચડિયાતું લાગતું. પુત્રીનો તું કારણે તેમને મીઠો મધ લાગતો, પણ તું પરણવાની વાતમાં પગ જ ક્યાં માંડે છે? દરેક ઠેકાણાની સ્પષ્ટ ના પાડી દે છે. પછી જોમાં અર્ધ સત્ય ન કહીશ, મારે પરણવું નથી એમ મેં કહ્યું નથી, પણ હીરા માણેકથી ઝબુરાઈને જે બબુચક મારા હાથનું માંગું કરતા ચાલ્યા આવે છે તેમને ના કહું તો બીજું શું કરું? મારા લગ્નમાં મારા ગમા અણગમાનો વિચાર જ નહીં કરવાનો? માં, મેં થોડા સ્વપ્ન રચ્યા છે, એ સ્વપ્ન વિલાવા નહીં દઉં. બેટા, સ્વપ્ન છેતરામણા હોય છે, એની મધલારે લટકવું નહીં. માં, સ્વપ્ન ઘડવાનો તો માનવીનો મૂળભૂત અધિકાર, એ અધિકાર જતો કરીએ તો પાછળ રહે શું? મેં સાંભળ્યું છે કે સાચા અંતઃકરણથી પ્રાર્થના કરી હોય તો ઈશ્વર આપણા બધા સ્વપ્ન સાકાર કરે છે. તું જોજે ને, મારા સ્વપ્ન સાચા ઠરવાના છે. કૃપા કરીને મારા સંકલ્પમાં તું તારા આશીર્વાદનો બાર ઉમેર. માતાના આશીર્વાદ હોય તો અવશ્ય સિદ્ધિ સાંપડે. સત્યવતીની આશીષ માંગવાની રીત પણ મુગ્ધ કરી દે તેવી હતી. સત્યવતી, તારી વાતો બહુ મોટી, મને એમાં જાજી સમજણ ન પડે. કહે, મારે મહારાજને શું જવાબ દેવો? સરસ્વતીએ સ્વપ્નની દુનિયામાં ઘસડાઈ જવાની બીકે ઉતાવળે પૂછી લીધું. કહેવું કે સત્યવતી માતાની ઈચ્છાની અવગણના કદાપી નહીં કરે. સત્યવતી પોતાનો આગ્રહ જાળવી રાખવા છતાં અનેરો વિવેક પણ દર્શાવી શકતી. મારી ઈચ્છા પણ તને પરણાવવાની છે, માન્ય, કિંતુ કોની સાથે? તું કહે એ રાજવી સાથે. અહીં આવી ગયા એ રાજવી તો તે જોયા ને, કોઈમાં તમે દૈવત દેખાયું? બાપડામાં અંદરના તેજને નામે મોટું મીંડું, એટલે હીરા મોતી ઝરકાવતા હતા. માં, એવા પુત્રાને પરણીને શું કરું? મારે એમની પુત્રી નથી તો કંઈ. સત્યવતી ખિલખિલાટ હસી પડી. તને બધાએ પુત્રા જ લાગે છે? માતાએ કૃત્રિમ રીસપૂર્વક કહ્યું. મનમાં તો તેને હસવું આવતું હતું. અને તને શું લાગે છે? જે મૂર્તિઓ તને પુત્રું ન લાગે તે મને બતાવજે. વિના સંકોચે હું તેની સાથે ફેરા ફરીશ, પણ તારા નિર્ણય પર પિતાજીના અભિપ્રાયની અસર ન પડવા દેતી. પુત્રી કોઈ રીતે પરાસ્ત થાય તેવી નહોતી. ઘણીવાર આવી વાત થતી અને સત્યવતી તે ટાળી દેતી. ત્રણ, જે વાત સમજાઈ જાય તેના અમલમાં રૂચિક ઋષિડીલ ન કરતા. આનર્થમાં હહૈયોએ ભાર્ગવોનો વિદ્વંસ શરૂ કર્યો ત્યારે રૂચિકને સમૂહ સ્થળાંતર અનિવાર્ય લાગ્યું અને તરત તેઓ અભિનિષ્ક્રમણ કરીને ચાલી નીકળ્યા હતા. અનેક વિટામણાઓ અને વિરોધ છતાં રૂચિક પોતાના નિર્ણયમાંથી ડગ્યા નહોતા. દેવી ઉષાએ રૂચિકને સત્યવતી સાથે લગ્ન કરવાની પ્રેરણા આપી અને ઋષિ તરત ઉપડ્યા ગાદીરાજ પાસે. દેવી આજ્ઞાનો અમલ કરવામાં તેઓ પોતાના મોભાનો વિચાર કરવા ન થોભ્યા. જે લોકો પોતાનું જીવન ઈશ્વરના હાથમાં સોંપી દે છે તેમને દેવ આજ્ઞાનું પાલન કરવાથી ચડિયાતો બીજો કોઈ મોભો હોતો નથી. જેમણે પોતાની જાત ભૂસી નાખી તેમને વળી મોભો શો? ભૃગુ ચૈવનના વંશજ ઋચિક આર્યોને માટે આદરણીય હતા. મહાપ્રતાપી ઔરવના પુત્ર ઋચિક કાન્ય કુબજમાં આવવાના હોય તો તેમના સામૈયા થાય એવી તેમની નામના હતી, પણ પોતાના આગમનની કોઈને જાણ કરવાનો ઋચિકને સમય નહોતો. ઋતની દેવી ઉષાના આદેશનું પાલન કરવામાં શિષ્ટાચાર નિમિત્તે વિલંબ થાય તે ઋચિક સહી શકે તેમ ન હતા. ઋચિક ચોમેર સુવિખ્યાત હતા, છતાં તેમણે આશ્રમો અને ગુરુકુળો સિવાય બીજું બહુ ઓછું જોયું હતું. રાજમહાલયમાં તેઓ ક્યારેય ગયા નહોતા, યજ્ઞ નિમિત્તે પણ નહીં. તપઃ પુત ઋચિક સર્વથા આશ્રમના જીવ હતા. ઋચિકની જગ્યાએ બીજાને રાજધાનીની સ્થાપત્ય શોભા જોઈ અહોભાવ થાત. મૃગચર્મ પર બેસનારને રત્નજડિત સુવર્ણ આસનો જોઈ કદાચ ક્ષોભ થાત, પણ ઋચિક તો આવા ક્ષોભ અને અહોભાવથી પર હોય તેમ તદ્દન સહજપણે ગાદીરાજને રાજમહાલયમાં મળ્યા. વલકલદારી છતાં ઋચિકનો કંઈક એવો પ્રભાવ હતો કે દિશાના દ્વારપારો પણ તેમને માર્ગ કરી દેતા લાગે. ઋચિક ઋષિના ઐશ્વર્ય સમક્ષ રાજમહાલયના સુવર્ણ આસનો ઝંખાવતા લાગે. તેમની આધ્યાત્મિક પ્રભા સુવર્ણના ચરકાઠથી ક્યાંય આગળ નીકળી ગઈ હતી. આશ્રમ અને મહાલય વચ્ચેના ભેદ નિરખવા તેમની આંખ નવરી નહોતી. તેમની દ્રષ્ટિ બાહ્ય દેખાવોની આરપાર નિરખતી. તેમને મન મૃગચર્મ અને સુવર્ણ આસન બંને સમાન હતા, બંને બેસવાના ખપમાં આવતા. ઋચિક ઋષિને એકાએક આવેલા જોઈ ગાદીરાજે આંચકો અનુભવ્યો. ઋષિઓ હવામાં વિહાર કરી શકે છે તે સાચું હશે, એમ ન હોય તો મહાલયની અનેક ચોકીઓ વટાવી ઋચિક સીધા રાજા પાસે કેમ પહોંચી શકે? મનમાં અનેક તર્ક વિતર્ક ઉઠતા હોવા છતાં ગાદીરાજને મૌન રહેવું યોગ્ય લાગ્યું. સત્ય અને ઋતના પાલન દ્વારા તેમજ વર્ષોના તપથી માનવમાં જે તેજ પ્રગટે તે ગાદીરાજે ઋચિકમાં પૂર્ણ કરાએ વિકસેલું જોયું. તેઓ વિનમ્ર ભાવે વંદી રહ્યા. ઋચિકમાં બારોબાર ઈશ્વરદત્ત લાવણી હતું, પણ પોતાનો દેખાવ સુંદર રાખવાની બાબતમાં તેઓ બેદરકાર હતા. તે બેદરકારી તેમના ઓજસને ઢાંકવાને બદલે ઉલટો ઓપ આપતી. પધારો ઋષિવર્ય, ગાદીરાજે ઓછા ઓછા થતા કહ્યું. મેં આપને માત્ર એક વખત જોયા હતા, આજ આપના આગમને મારું હર્મ્ય પાવન થયું, હું કૃતકૃત્ય થયો. કહો, આપે મારા પર કેમ અનુગ્રહ કર્યો? કોઈ પ્રકારે હું આપની સેવા કરી શકું તો મારી જાતને ધન્ય માનીશ. ગાદીરાજ, આપ વિવેકી છો એટલે મારું મહાત્મય વધારો છો, બાકી હું તો સીધો સાધો તાપસ છું. ઋચિકના વિનમ્ર બોલમાં પ્રતિભાનો સ્પષ્ટ રણકો હતો. આપ શું છો અને શું નથી એ કહેવાની આવશ્યકતા ન હોય. આપનો પરિચય? મહાપ્રતાપી અર્વના પુત્રને કયો અભાગી નહીં ઓળખતો હોય? ઋષિજી, મને બરોબર યાદ છે, હહૈયો ફાટીને ધુમાડે ગયા હતા અને ચારે દિશામાં હાહાકાર વર્તાવતા, ત્યારે તેમને રોકવા કોઈ સમર્થ નહોતું. એ વખતે હહૈયોને બારીને ભસ્મ કરતો ભાર્ગવ કુલ શિરોમણી ઔર્વના ક્રોધમાંથી ભભૂકેલો કાલાગ્નિ અદ્યાપી કોઈ ભૂલ્યું નથી. એ વડવાનલ સમુદ્રમાં ન સમાવ્યો હોત તો પૃથ્વી ખાક થઈ જાત. તમારા ભાર્ગવ કુળના સત્ય અને ઋતુના પાલનથી આર્યવ્રત દૈદીપ્યમાન બન્યું છે. ગાદીરાજે ભાર્ગવ કુળની બિરદાવલી ગાઈ બતાવી. ગાદીરાજ, એ ભાર્ગવ કુળનો હું આપની સમક્ષ એક યાચના કરવા આવ્યો છું. ઋચિકે ગાદીરાજની પ્રશંસાથી ફૂલાવવાને બદલે નમ્રતાપૂર્વક કહ્યું, તમારી માગણી અમારે મન બ્રહ્મ આજ્ઞા ને સદાય શિર સાવંત આપની સંકોચ ભાવે કહો. ગાદીરાજને ઋચિક સી માગણી કરશે તેની કોઈ કલ્પના નહોતી। કાન્ય કુબજની હદમાં તેમણે દસ્યુને એવા દબાવી દીધા હતા કે ઋષિઓના યજ્ઞમાં વિક્ષેપ કરવાની તેઓ હિંમત કરી શકે તેમ નહોતા, પણ ઋતિક્ષમાં સમર્થ તપસ્વી પોતાની પાસે માંગણી લઈને આવ્યા, તેથી ગાદિરાજનું અહમ અવશ્ય પોસાયું। વાર્ધક્યના પગરણ બેસી ચૂક્યા હોવા છતાં ગાદિરાજને પોતાની શક્તિમાં શ્રદ્ધા હતી। પોતાની શક્તિનો કોઈ આડકતરોય નિર્દેશ કરે એ તેમને બહુ ગમતું। મારો અધ્યયનકાર પૂર્ણ થયો, મારે ગૃહસ્થ આશ્રમ માંડવો છે, ઋચિકે અણકલ્પી વાત કરી, છતાં તેમનો સ્વર સ્વાભાવિક હતો। હં, ગાદિરાજનો ઉત્સાહ એકાએક ઓસરી ગયો, તેમણે મોરો હોંકારો ભણી સંતોષ માન્યો। ગાદિરાજે ધાર્યું હતું કે ઋષિ કોઈ વન્ય પશુના ત્રાસમાંથી બચાવવાનું કહેશે, યજ્ઞમાં આડા આવતા કોઈ રાક્ષસનો નાશ કરવાનું કહેશે, અગર આશ્રમના નિભાવ અર્થે કોઈ દાનની યાચના કરશે, પણ આ તો કોથળામાંથી બિલાડું નીકળી પડ્યું। ઋષિનો ગૃહસ્થ આશ્રમ શરૂ કરી દેવાની જવાબદારી રાજા પર ક્યાં આવી પડી? ગાદિરાજે વિચાર્યું, ઋષિને પરણવું છે, લગ્નકાળ વીતી ગયા પછી પરણવાના કોડ લઈને ફરનાથી હંમેશા ચેતવું, વિવાહલાયક પુત્રીના પિતાએ તો ખાસ, એવા લોકો પ્રત્યેક ઉંમરલાયક કન્યા પોતાને માટે જ સર્જાઈ હોવાનું માને છે। આવા પ્રશ્નોથી હું અનભિજ્ઞ દૈવે મને આપની પાસે મોકલ્યો છે। ઋચિક પોતાના તાનમાં ગાદિરાજનો મંદોત્સાહ ન પારખી શક્યા, વિધાતાએ કરેલા નિર્માણમાં ગાદિરાજ આડા આવે એમ વિચારવા તેમનું મન લવલેસ તૈયાર નહોતું। પોતે ઉત્સાહમાં હોય ત્યારે માણસને સામાનો મંદોત્સાહ પારખતા વાર લાગે છે। જવાબમાં ગાદિરાજ કંઈ બોલ્યા વિના ઋચિક સામે ટગર ટગર જોઈ રહ્યા, એ દ્રષ્ટિમાં આશ્ચર્ય હતું, થોડી વિવરતા હતી, આછો ભય પણ હતો। છતાં ગાદિરાજ મનના એ ભાવ કરાવવા ન દેવા પ્રયત્ન કરતા હતા, મનના ભાવ છુપાવવાની કરા તેમને સાધ્ય હતી, દરેક મુત્સદ્દીને હોય છે તેમ। ઋચિક પણ વાતની પ્રસ્તાવના કરીને ગાદિરાજને માપતા હોય તેમ અનિમેષ જોઈ રહ્યા, વાચક કરતા મૌન જાણે વધારે કહી રહ્યું। ઋચિકની દ્રષ્ટિના પ્રશ્નાર્થ સમક્ષ પોતાની જીભ સિવાય ગઈ હોય તેવો ગાદિરાજે દેખાવ કર્યો। સમજ્યા ને? ઋચિકે કંઈ વારે પૂછ્યું, ગાદિરાજની શાંતિથી તેમને કેમ સંતોષ થાય? તેમને તો જવાબ જોઈતો હતો અને તે પણ સંમતિ દર્શક। શું ગાદિરાજ ખરી ભીષમાં આવ્યા? ઋચિકની વાત તેઓ સમજ્યા હતા, ઋચિક કુશળતાપૂર્વક સત્યવતીનો હાથ માંગી રહ્યા છે એટલું સમજતા રાજપુરુષને કેટલી વાર લાગે, પણ ઘણીવાર સમજણ કરતાં અણસમજણ વધારે કામ આવે છે। ગાદિરાજે આસાનીથી અણસમજનો વાગો સજી લીધો, હું ઋચિક, ભાર્ગવ ભગવાન ચૌવ્યનનો પ્રપૌત્ર, તેજસ્વી અર્વનો પુત્ર, આપની કન્યા સત્યવતીનું માંગું કરું છું, દેવની એ આજ્ઞા છે, સત્યવતી ભાર્ગવ કુળની વધુ બને તેવી દેવ ઉષાની ઈચ્છા છે। ઋચિકે કોઈ મંત્રનું દર્શન કરતા હોય તેવા ભાવપૂર્વક કહ્યું। સત્યવતીના હાથની એ માગણીમાં આડંબર નહોતો, પણ ઉત્સુકતા અવશ્ય હતી। ઋચિકની નિર્વ્યાજ સરળતા ગાદિરાજને અકરાવી રહી, કાન્ય કુબજના રાજવીની એકની એક પુત્રીનું માંગવું કોઈ તાપસ આ રીતે કરે એવું તેમણે કદી ધાર્યું નહોતું। તેમની કલ્પનામાં તો હતો ભવ્ય સ્વયંવર, દેવકન્યાને પણ દુર્લભ એવા લાળથી સત્યવતીને આવડી મોટી કરી તે આ તાપસ સાથે પરણાવવા। ભાર્ગવોનું કુર વિચિત્ર, ચૈવન સરિયાથી રાજાની પુત્રીને પરણ્યા હતા, ઋચિકને પણ રાજકન્યા સાથે પરણવાનું મન થયું અને એમાં પાછી દેવ આજ્ઞા, દેવ તો આ ઋષિઓની ભેગા ને ભેગા અંગત બાબતમાં દેવને આગાના રાખે, ઋચિકને શું ઉત્તર આપવો, આવી સીધી માંગણીનો જવાબ કઈ રીતે દેવાય, બીજાને ના કહી દેવાય, પણ ઋચિકને સીધી ના કહેવાની ગાદીરાજમાં હિંમત નહોતી. ઋચિકના તેજ અને તપનો તેના પર પ્રભાવ પડતો હતો, છતાં ગાદીરાજના મનમાં આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ગડભાંજ ચાલતી હતી. ઋચિકે સત્યવતી સાથે લગ્ન કરવાની માગણીનો ધડાકો કરી ગાદીરાજને અકળાવી ન મૂક્યા હોત તો તેમને આટલી વારમાં છટકવાનો કોઈ માર્ગ સૂજી જાત. ઋચિક સ્વાભાવિકપણે બેઠા હતા, તેમના વર્તનને વાણીમાં વિનમ્રતા હતી, પડકારનો અંત સરખો નહોતો, પરંતુ આ સ્વસ્થતા અને સહજતાની પાછળ તપોબળની જે ધીર તાકાત પડી હતી તેનો ગાદીરાજને ખ્યાલ હતો. તપોબળની અવગણના કરનારે કેવી યાતના ભોગવવી પડે એ ઇતિહાસથી ગાદીરાજ અનભિજ્ઞ નહોતા. ભાર્ગવોના ઇતિહાસનો ગાદીરાજને પરિચય હતો. સ્વયં વિષ્ણુને લાતનો પ્રહાર કરનાર ભૃગુના વંશજનોને ગાદીરાજ ન ઓળખે એ કેમ બને? ઋચિક ભૃગુ પરંપરાના ઋષિ હતા. દેખાવ તેમનો સીધો સાદો હતો. કોઈ રોજિંદા વ્યવહારની સામાન્ય વાત કરતા હોય એમ તેઓ કાન્યકુબજની રાજકન્યાના હાથની માગણી કરી રહ્યા હતા. પણ એમને ના કહી હોય તો કંઈ એ હાથ જોડીને બેસી ન રહે, જેમ આવ્યા હતા તેમ પાછા ન જતા રહે તો શું થાય? એ કોઈ ન કહી શકે. કોઈ પણ બ્રાહ્મણને અપ્રસન્ન કરવામાં જોખમ છે, પણ ભાર્ગવને છંછેડવો એ સુતાસિંહને જગાડવા બરાબર હતું. વળી ગાદીરાજ મૌન રહ્યા. મૂંઝાયેલા માનવીનું સરણું મૌન છે. કોઈક વાર મૌન મુશ્કેલ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપે. કેમ ગાદીરાજ? ઋચિકનો રણકતો નિર્મળ સ્વર સંભળાયો. મૌન કેમ થઈ ગયા? ના ના, મૌન શા માટે રહું? ગાદીરાજે ઉતાવળે ગોટો વાર્યો. સમજ્યા કે મૌનનો પણ અવરો અર્થ થઈ શકે. મનમાં ઉઠતી અમંગર વિચારધારાથી તેઓ અકરાતા હતા. ન બોલાય ન મૌન રહેવાય, કરવું શું? તો હું શું સમજું? ઋચિકે ગાદીરાજ પર મીટ માંડી. ભાગ્ય જ કોઈક ભાર્ગવ આટલો શાંત દેખાતો. ઘણીવાર અશાંત માનવીની ઉણપનો પડઘો હોય છે. શેનું? અણચિંત્યા ઘેરાઈ ગયા હોય તેમ ગાદીરાજ ગભરાઈ ઉઠ્યા હતા. આ વિકટ પરિસ્થિતિમાંથી છટકવાનો કોઈ માર્ગ સૂજે ત્યાં સુધી તેઓ ઋચિકને લટકાવી રાખવા માંગતા હતા. એમની મુત્સદ્દીગીરી સરાણે ચડી હતી. ઋચિક કાંઈ બોલ્યા નહીં, પહેલાંની જેમ ગાદીરાજ સામે જોઈ રહ્યા. એમની દ્રષ્ટિ નિર્મળ છતાં દુસ્સહ હતી. ઋચિકના વદન પર કશી આશંકા નહોતી. એમના નેત્રો હસી રહ્યા હતા. એ હસતા નેત્રોમાંથી તેજના ફુવારા ઉડતા હતા. એમાં કરડાઈ નહોતી, પડકાર નહોતો. હતી નરી નિખાલસતા, પણ એ નિખાલસતાની સાથે કોઈ એવી અગમ્ય શક્તિ ડોક્યા કરી રહી હતી કે માનવ એને નમી પડે, પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવો પડે, એ નિર્બળતાનું એદાણ છે. ઋચિકનો પ્રભાવ આપોઆપ પડતો. ગાદીરાજ એમાં અંજાયા, પણ તેમનું મુત્સદ્દી માન ઋચિકને માઠું લગાડ્યા વિના તેમની વાત ટાળી દેવાનો માર્ગ વિચારી રહ્યું હતું. ના કહેવી છતાં ના લાગે નહીં તેને મુત્સદ્દીગીરી માનવામાં આવે છે. જેનું કામ ગોળ દ્વારા પાર પાડે તે મુત્સદ્દી. ના ના, આપ માથું ન લગાડશો. હું સમજ્યો છું, બરાબર સમજ્યો છું. મારા મનમાં અત્યારે કઈ જાતની લાગણી ઉભરાઈ રહી છે તે હું આપને કેમ સમજાવું? મને યોગ્ય શબ્દો જડતા નથી. પણ કંઈ ગાદીરાજ વળી અટક્યા. વાત કરતાં અટકવું એ પણ મુત્સદ્દીગીરીનો એક ભાગ છે. પણ શું? ઋચિકે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, પણ કંઈ નહીં, પણ ગાજીરાજ સ્પષ્ટ વાત કરો ને. કંઈ ઋચિકે નિષ્પાપ માનવને જ સાધ્ય એવું મુક્ત હાસ્ય કર્યું. એ હાસ્યમાં વિશ્વવિજેતા સામો રણકો હતો. હા હા, સ્પષ્ટ વાત કરું. કંઈક સૂજી ગયું હોય એમ ગાજીરાજનું મુખ મલકી ઉઠ્યું. અમે ક્ષત્રિયો અમારી પુત્રીનો હાથ સોંપતા પહેલાં ભાવી જામાતા પાસેથી વિરલ પરાક્રમની અપેક્ષા રાખીએ છીએ. પરાક્રમ? મારી પાસે કોઈ હિંસક પરાક્રમની અપેક્ષા તો નહીં જ રાખતા હો, ઋચિકે સ્વસ્થતાપૂર્વક કહ્યું. સાથોસાથ એમના બ્રાહ્મણ તત્વનું પણ સૂચન થઈ ગયું. નારે, આપની પાસે એવા ક્ષણિક પરાક્રમની અપેક્ષા રખાય? આપ ધારો તો બલબલાને ભસ્મીભૂત કરી શકો તેમ છો. હું તો આપની પાસેથી કંઈક એવું પ્રાપ્ત કરવાની ધારણા રાખું છું જે બીજા કોઈ પાસેથી ન મળે. ગાજીરાજ સ્વસ્થ થઈ ગયા હતા. સર્વથા સ્વાભાવિક અપેક્ષા, ઋચિકે કહ્યું. ઋચિકજી, ભાર્ગવ વંશના પરાક્રમોથી આ અવનીમાં કોણ અજ્ઞાત છે? ભાર્ગવો એટલે સાક્ષાત પરાક્રમ આપ ધારો તે કરી શકો. આપની કસોટી કરવી એ પણ ક્ષુદ્રતા છે, પણ કરી મેલ્યું છે ને, પરંપરા પડી ગઈ છે ને, અને આપ મારી ફૂટડી દીકરી સત્યવતીનું પાણી ગ્રહણ કરવા ઈચ્છો છો ને, એટલે. ગાજીરાજ, તમારી મૂળ વાતને આવડી મોટી પ્રસ્તાવનાની જરૂર છે? ઋચિકે વચ્ચે પૂછ્યું. મુત્સદ્દીનું દીર્ઘ સૂત્રપણું તેમને ખૂંચ્યું. નથી, ન હોવી જોઈએ, પણ ને પણ મૂળ વાત કહી દો ને, બાકીનું બધું મેં સમજી લીધું. સત્યવતી આપની સધર્મચારીણી બને તેને હું અહોભાગ્ય સમજું, પણ સત્યવતી પામતા પહેલાં આપે મને એક સહસ્ર શ્યામકર્ણ શ્વેત અશ્વ લાવી દેવા પડશે. આ કાર્ય સરળ નથી, પણ સત્યવતીના સ્વામી પાસે હું એટલી અપેક્ષા અવશ્ય રાખું. ભલે, આપ અશ્વમેઘ યજ્ઞમાં આવશ્યક એવા સહસ્ર અશ્વની માગણી કરો છો ને? ઋચિક ગાજીરાજની શરત બરાબર સમજવા માંગતા હતા. હા, એવા પૂરા 1000 અશ્વ, એમાં એક ઓછો ન ચાલે. વિકટ કોયડાના પોતે કરેલા ઉકેલથી ગાજીરાજ મનોમન પ્રસન્ન હતા. વ્યવહારની વાતોના કુથામાં એ પ્રસન્નતા ઢાંકી રાખવાનો તેમનો પ્રયાસ હતો. પોતે ઋષિને કથોરે ચડાવી રહ્યા છે તેમની હવા સરખી બંધાય તેમ ગાજીરાજ ઈચ્છતા નહોતા. એટલા અને એવા અશ્વો લાવી આપું તો આપની દુહિતા સત્યવતી મારી અર્ધાંગીની બને, ઋચિકે કારનામું કરતા હોય તેમ કહ્યું. અવશ્ય, અને હું જગતમાં ઉન્નત મસ્તકે કહી શકું કે ભાર્ગવ શિરોમણી ઋચિક મારા જા માતા છે. જે થઈ શકવાનું નથી એ બાબત ફૂલ ચડાવવામાં ગાદીરાજ મોરા ઉતરવા માંગતા નહોતા. ગાદીરાજના બોલ નરમાશથી ભર્યા ભર્યા હતા, પણ તેમના હોઠને ખૂણે ડોંગુ સ્મિત તેમની ખંભાઈની વિજય પતાકા ફરકાવી રહ્યું હતું. કાન્ય કુબજ પતિને પૂરી પ્રતીતિ હતી કે 5 શ્યામકર્ણ અશ્વ મેળવતા માણસની આંખો ઓળે જાય. 1000 અશ્વ એકત્ર કરતા ઋચિકનું સમગ્ર શ્રેષ્ઠ આયુષ્ય વીતી જવાનું. ગિરિરાજને ફરી ઋચિકનું મોઢું જોવાનો વારો જ નહીં આવે. શ્યામકર્ણ શ્વેત અશ્વ ક્યાંય 52 થળીએ નથી બાંધ્યા હોતા કે ઋચિક એ છોડી લાવીને હાજર કરી દેશે. શ્યામકર્ણ અશ્વ છોડવા બાંધવામાં તો 1000 માથા રોડવાય. ગાદીરાજે વિચાર્યું, ભારે સરસ વાત સૂજી ગઈ, ટાઢે પાણીએ ખસ ગઈ. ઋચિકને અપ્રસન્ન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થયો. ભૂતને વાંસળો સોંપી દીધો, ભલે ચડ ઉત્તર કર્યા કરે. ગાદીરાજ, આપની આજ્ઞા હું માથે ચડાવું છું. આપ ઈચ્છો છો તેવા અશ્વ હું લાવી આપીશ. વાત પૂરી થઈ હોય તેમ ઋચિકે ઊભા થતા કહ્યું, ગાદીરાજ માત્ર આટલી જ કસોટી કરવા માંગતા હોય તો ઋચિકને વધારે વાત કરવાનું આવશ્યક ન લાગ્યું. ઔરવ પુત્રને એ જ શોભે. તમારા પુરુષાર્થમાં મને શ્રદ્ધા છે, તમારા તપનો જોટો નથી, તેમ મારી પુત્રીના રૂપનો જોટો નથી. ઈશ્વર દેવી જોડું મેળવી આપશે. કૃપા કરી બહુ મોડું ન કરતા મને દીકરીના બાપને વ્યાધિમાં ન મૂકી દેતા. વિવેકના આવા બોલ પાછળ ગાદીરાજના મનમાં ખંદો મલકાટ હતો. પોતે ઋષિને મહત્ત કરી દીધા તેનો થોડો આંતરિક ગર્વ પણ હતો. આપ નિશ્ચિંત રહો, મને તમારા જેટલી જ ઉતાવળ છે. ગૃહસ્થ આશ્રમ માંડી દઉં તો બીજા મહત્ત્વના કાર્ય સૂજે ને. ખરું છે, શ્યામકર્ણ અશ્વની શોધમાં કંઈ જીવન થોડું વ્યતીત કરાય છે. કટાક્ષ દેખાય નહીં એ રીતે ગાંભીરાજે વ્યંગ કરી લીધો. સારું, ત્યારે હું રજા લઉં, સફળ થઈને વહેલા આવજો, કહેતા ગાદીરાજ ઊભા થઈ ઋચિકથી બે ડગલા આગળ નીકળી ગયા અને ત્યાં તેમને માર્ગ બતાવતા હોય તેમ ઊભા રહ્યા. ઋચિક ગયા પછી ગાદીરાજ પોતાના કૌશલ્ય પર ખડખડાટ હસી પડ્યા. આટલી સહેલાઈથી ઋચિકની માગણી ટાળી દેવાશે એવું તેમણે ધાર્યું નહોતું. રાત્રે રાણીવાસમાં ગાદીરાજે સત્યવતીને ખાસ બોલાવી આજે તેમની ટીખર વૃત્તિ સતેજ થઈ હતી. ગાદીરાજ સત્યવતીને ચીડવીને આનંદ આપવા માંગતા હતા. સત્યવતી કોઈ રાજવીને પસંદ કરવામાં માનતી નથી, તો આજ એક સરસ મૂર્તિઓ આવી ચડ્યો હતો, તેનો વિચાર કરવો પડશે. એમ કંઈ ગાદીરાજ ઋચિકના માગાની વાત કરતા હસી હસીને બેવડ થઈ ગયા. કહે બાપડા ભાર્ગવ, તપ ઘણું પણ સમજણને નામે શૂન્ય. ઋષિ ઋચિક શ્યામકર્ણ અશ્વ એક ગર્દભ સમાન ગણતા લાગે છે. 10 શ્યામકર્ણ અશ્વની માગણી કરીએ તો ભલભલા થથરી ઉઠે. આમને 1000 ગોળાની વાત કરી તોય કંઈ અસર નહીં, પૂરું સમજ્યા નહીં હોય. મહારાણીએ કહ્યું તો ભોગ એના, આપણે શું કરીએ. વરી ગાદીરાજ હસ્યા. પિતાજી ઋષિ જળ જેવા હતા? સત્યવતીએ વચ્ચે પૂછ્યું. ના રે, આમ તો ભારે પ્રતાપી, શરીરના અંગે અંગમાંથી કાંતિ ઝરતી લાગે, પણ વ્યવહાર જ્ઞાનમાં મોટું મીંડું. પહેલાં તો હું મૂંઝાઈ ગયો હતો. શા માટે? સરસ્વતીએ પૂછ્યું. આવી મજાની દીકરી એવા તાપસને કેમ પરણાવાય? કાગડાની કોટે કાંઈ દૈથરું બંધાય? ઋષિ કારા છે? વરી સત્યવતીએ ભીમેથી પૂછ્યું. ના, છે તો ગોરા, પણ ક્યાં કૌશેયમાં કમનીય લાગતી હું રાજકન્યા અને ક્યાં એ વલકલમાં વરવો લાગતો તાપસ. કાગડાને દૈથરા જેવી જ વાત છે. ગાદીરાજ વર્ણની સરખામણીમાંથી વસ્ત્ર ઉપર ઉતરી પડ્યા. ગાદીરાજ ઋચિકને વરવા સ્વરૂપે રજૂ કરી રહ્યા હતા, પણ તેમના કથનથી સત્યવતી ઋચિક પ્રત્યેનું આકર્ષણ વધતું હતું. 4 આજ આખો દિવસ ઋચિક ઋષિ ફરી ફરીને સત્યવતીના મનનો કબજો કરીને બેસી જતા હતા. સત્યવતી રોજ ઉષાકાલે વહેલી ઉઠીને ખુલ્લામાં પ્રાર્થના કરતી. બીજું કોઈ હજી ઉઠ્યું ન હોય એવે સમયે સત્યવતીને માતા ઉષા સાથે કાલી કેલી ભાષામાં ગોષ્ઠી કરવાની મજા આવતી. સમગ્ર વિશ્વને દેદીપ્યમાન કરનારી ઉષા પોતાનું અંતર પણ ઉજારે એવી ગાદી કન્યાની સતત પ્રાર્થના રહેતી. એકાંતમાં થતી પ્રાર્થનાનો આનંદ ઓર હોય છે. કાંતિપૂર્ણ ઉષાના મંગલ સ્મિતમાં સત્યવતીને જીવનની પરમ ધન્યતા લહેરાતી લાગતી. કલ્યાણકારીણી ઉષા પાસે સત્યવતી પ્રતિદિન ભક્તિભાવપૂર્વક નતમસ્તકે પુનિત પ્રકાશ યાચના કરતી. નિત્યક્રમ મુજબ સત્યવતી આજ ઉષાની પ્રાર્થના કરતી હતી ત્યારે તેને ઉષાના રમણે ચડેલા કમનીય સ્વરૂપની વચ્ચે પ્રકાશનું કુંડારું દેખાયું હતું. એ કુંડારા વચ્ચે તેણે કોઈ પ્રતિભાવંત ઋષિનું મુખારવિંદ જોયું હતું. ગૌર, ગરવું, પ્રભાવશીલ વદન, કારા, દીર્ઘ, વાંકડા, મુલાયમ વાળ, હવામાં ફરફરતી સંપૂર્ણ શ્યામ દાઢી, એકવાર જોઈએ તો કદી ભૂલાય નહીં તેવું એનું મુખ હતું. માનવીનું રૂપ સામાન્યતઃ સપ્રમાણ ઘાટ અને તેજસ્વી વર્ણથી વ્યક્ત થાય છે. આ ઋષિના કેસ સૌંદર્યની અભિવ્યક્તિ કરતા હતા. સત્યવતી મુગ્ધ ભાવે ઋષિમુખ જોઈ રહી હતી. સત્યવતી ઘણી વાત ભૂલી જતી હશે પણ એ ઋષિનું મુખ અને ઉષાની ઓઢણીના રંગ સાથે લહેરાતા તેમના કેસનું દ્રશ્ય તેના મનમાંથી ખસતું નહોતું. ઉષાની ઓઢણી ચડે કે ઋષિના કેસ તે વિચારવું પડે તેમ હતું. રોંઢે સત્યવતીની સખી મળવા આવી હતી. સત્યવતી, કાન્યકુબજમાં કોઈ અજબ ઋષિ પધાર્યા છે, શું એમના મુખ પરનું તેજ છે? સખીએ ઉત્સાહભેર કહ્યું. સત્યવતીને વાતમાં રસ પડ્યો. એમને દાઢી હતી? હા, માથે સુંદર લાંબા વાળ, માથામાં તેલ તો કોઈ દિવસ નાખ્યું નહીં હોય, પણ શું રૂપારા કેશ! ખરું કહું, એ કેશ પર વારી જવાનું મન થાય. સખી પરણીતા હતી એટલું સારું હતું. એમનું નામ જાણ્યું? હા, રૂચિક, પ્રતાપી ઔરવના પુત્ર. ઔરવને તો આપણે જોયા નથી પણ એમના પુત્ર પરથી પિતા કેવા હશે તેનો ખ્યાલ આવે. ઋષિનગરમાં પ્રવેશ્યા ત્યારે ભગવાનને કરવું છે અને એક અશ્વ ભડકીને રથ સહિત નાઠો. અશ્વની હેડફેટ આવી જુવાય તે માટે લોકો દોડાદોડ કરવા લાગ્યા. સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી ગયું. બરાબર આ કારણે ઋચિક ઋષિ સામેથી નિશ્ચિંતપણે ચાલ્યા આવતા હતા. અભયની મૂર્તિ સમા ઋષિને ભયનું વાતાવરણ ગભરાવી ન શક્યું. બેફામ દોડતો અશ્વ સમીપ આવ્યો ત્યારે ઋષિએ નાશવાના બદલે પોતાના પ્રિય પ્રાણીને પંપાતા હોય તેમ અશ્વની કેશવારી પર હાથ મૂક્યો અને તોફાને ચડેલો અશ્વ શાંત થઈ ગયો. આવું કેમ થતું હશે? સખીના અંતરનો અહોભાવ ક્યાંય સમાતો ન હતો. આ વાત તમે કોણે કરી? સત્યવતીએ પૂછ્યું. વાત કોણ કરે? મેં પોતે જોયું. કહેતા હો તો આખું દ્રશ્ય આલેખી બતાવો. સખી ચિત્રકલામાં પ્રવીણ હતી. જરૂર આરખજે. સત્યવતીએ પોતાની ઉત્કંઠા ઉગાડી ન પડી જાય તેની કાળજી રાખતા કહ્યું હતું. સખીની વાત સાંભળી સત્યવતી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હતી. તે મનોમન મુગ્ધ ભાવે વિચારતી હતી, રૂચની ધારીણી ઉષા મૈયાએ મને કેવા પ્રતાપી પુરુષનું દર્શન કરાવ્યું. વળી સંધ્યા સમયે સત્યવતીનું કેશ ગુંફન કરતા દાસીએ વાત કાઢી હતી. કુંવરીબા, આપણા મહાલયમાં પ્રતિહારની નજર ચૂકવીને ચકડુઈ ન પ્રવેશી શકે ત્યાં આજ એક ઋષિ કોઈને પૂછ્યા વિના સીધા મહારાજા ધીરાજ સુધી પહોંચી ગયા. કોઈ એમને રોકી ન શક્યું એમ? સત્યવતીએ પૂછ્યું. પછી પિતાજીએ શું કર્યું? ઋષિના ચરણમાં નમી પડ્યા. શિક્ષા ન કરી? શિક્ષા? કુંવરીબા, આવા ઋષિને શિક્ષા કરવાનું નૃપ્તિનું ગજું નહીં. એમનો પ્રભાવ એવો કે નમવું જ પડે. દાસી પણ ઋષિની પ્રશંસક નીકળી પડી. એમનું નામ? ઋચિક. બહુ તેજસ્વી હતા? કુંવરીબા, મેં એમને જોયા નથી પણ જોનાર કહે છે કે એ ઋષિમાં સૂર્ય સમૂહ તેજ હતું. સૂર્ય દજાડે આ તેજ ઠારે. લાગે બાળક જેવા, નિખાલસ પણ તેમની અવગણના કરવાની કોઈની તાકાત નહીં. દાસીને ઋતિકનું વર્ણન કરતા વિશેષણો ઓછા પડતા હતા. કુંવરીબાને રસ પડ્યો. પછી વિશેષણોમાં જરાય કરકસર કરાય કે? કુંવરીબા દાસીની વાતમાં રસ ભાગ્યે જ લેતા. અને રાતે પિતા ગાધીરાજે માતાની હાજરીમાં કહ્યું કે ઋચિક સત્યવતીને શોધતા આવ્યા હતા અને પોતે અવરે માર્ગે ચડાવી દીધા છે. ત્યારે સત્યવતીને પિતાની વાત ક્ષુલ્લક લાગી. પિતા નિયતિનો ક્રમ ઉલટાવવા ઉદ્રુક્ત થયા હોય એમ લાગ્યું. પણ ઋચિક પોતાને પામવા સહસ્ર શ્યામકર્ણ અશ્વ લાવી દેવા તૈયાર થયા એ વાત જાણી સત્યવતી આનંદ વિભોર થઈ ગઈ. આજ પર્યંત પોતે ક્ષુદ્ર રાજવંશીઓની લગ્નની માગણીનો ઇનકાર કરતી હતી તે સર્વથા યોગ્ય હતું એમ તેને આ પરે લાગ્યું. સ્વધર્મચારિણી પ્રાપ્ત કરવા અશક્યને શક્ય બનાવવા મથે તે જ સાચો પ્રિયતમ. બીજે દિવસે સત્યવતીએ માતા સરસ્વતીને એકાંતમાં પૂછ્યું, મા ઋષિ, ખરેખર સહસ્ર શ્યામકર્ણ અશ્વ લઈને આવશે તો? તો માએ પૂછ્યું, તમે ભય લાગવા માંડ્યો? પણ એવો ભય નિરર્થક છે. હજાર શ્યામકર્ણ અશ્વ મળે જ નહીં માં. ઋષિઓમાં અણકલ્પી શક્તિઓ હોય છે. તેઓ અશક્યને શક્યમાં પલટાવી શકે છે. અંતરની ઈચ્છા વ્યક્ત કરવાનો સત્યવતીએ આડકતરો માર્ગ લીધો તો ભારે થાય. સરસ્વતીએ કહ્યું, પુત્રીનું મન હજી તેમણે પારખું નહોતું, સી ભારે થાય. સત્યવતીએ ઊભી થતાં કહ્યું, જો ઋષિ પોતાનું વચનનું પાલન કરે તો પિતાજીથી વચનભંગ થવાનો વિચાર સરખો ન કરાય. માતા પુત્રી સામે જોઈ રહ્યા. સત્યવતી ત્યાંથી જતી રહી. સરસ્વતી સત્યવતીના મનની વાત સમજી ગયા. પુત્રીનું મન માતા સૌથી વિશેષ સમજે છે. પુત્રીની આકાંક્ષાઓમાં માતાને પોતાની અભિપ્સાનો પડઘો પડતો લાગતો હશે. 5. કાન્યકુંભજમાંથી નીકળી ઋચિક નિભ્રાંત મને પોતાના આશ્રમે પહોંચ્યા. અશ્વ મેળવવાની કોઈ ચિંતા ન હોય તેમ ઋચિકનું મન અનેરી પ્રફુલ્લતા અનુભવતું હતું. તેમના પગમાં જોમ હતું. શ્યામકર્ણ અશ્વ ક્યાં મળે, કેવી રીતે મળે તેનો કશો ખ્યાલ ન હોવા છતાં ઋચિકનું મન હરવું ફૂલ હતું. આશંકા કે નિરાશાના બદલે તેમના હૃદયને ધબકારે ધબકારે પ્રેરક શ્રદ્ધાનો રણકો ઉઠતો હતો. ઈશ્વરની ઈચ્છા સમક્ષ પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર જ આટલા મસ્ત રહી શકતા હશે. જે દૈવી તત્વે તેમને સત્યવતી ચિંધાડી એ જ શક્તિ તેમને સત્યવતી મેળવી આપશે એવી ઋચિકને ખાતરી હતી. સત્ય અને ઋતના ઉપાસક કાજે સ્વયં દેવતાઓ સહાય અર્થે ઉતરી આવે છે. હા, ઉપાસનામાં કોઈ કચાશ ન હોવી જોઈએ. એ ઉપાસનાએ બહુ દહેલી નથી. પોતાની ઈચ્છા માત્રનું અનંતના સ્વામીની ઈચ્છામાં જોડાણ કરી દેવું એ જ સાચી ઉપાસના છે. સામાન્ય માનવી ભવિષ્ય આડેના પડદાથી સતત ભયભીત રહ્યા કરે છે. પણ લોકોત્તર માનવ સતત ઈશ્વરના સાનિધ્યમાં જીવતો હોવાથી ભાવિની કોઈ ભીતિ તેને બિડાવી શકતી નથી. ભાવિ આડેનો પડદો તેને ભયરૂપ નહીં પણ ઈશ્વરીય યોજનાના આવશ્યક તત્વ સમો લાગે છે. ઋચિકના જીવનનો નવો આશ્રમ શરૂ થવાનો હતો. મોટા રાજાની કન્યાનું તેમણે માંગું કર્યું હતું. રાજવીએ અશક્ય લાગે તેવી શરત મૂકી હતી. છતાં ઋચિક ઋષિના મનમાં ઉત્તાપ નહોતો. એમનું વર્તન સ્વાભાવિક હતું. ક્યાંય કશી કૃત્રિમતા નહોતી. એ સ્વાભાવિકતા એમના અંતસ્થલે પડેલી શ્રદ્ધામાંથી ઉઠતી હતી. ઋચિકની શ્રદ્ધા હતી કે શ્યામકર્ણ અશ્વ મળવાના જ છે, સત્યવતી તેમની સધર્મચારિણી થવાની જ છે. ગાધીરાજને મળીને આવ્યા પછી ઋચિકે રોજના નિયમ અનુસાર સંધ્યા હોમ ઇત્યાદિ આટોપ્યા પછી રોજની જેમ ઈશ્વર સ્તવન કરતા ઊંઘી ગયા. કસા વિક્ષેપ વિનાની બાળક સમી નિર્દોષ ઊંઘ. બીજે દિવસે નિત્યક્રમ અનુસાર ઋચિક ઉષઃકાલ પહેલાં આશ્રમને બીજે છેડે આવેલી નદીમાં સ્નાન કરવા પહોંચી ગયા. સ્વસ્થ માનવાના નિત્યક્રમમાં ફેર પડતો નથી. નિત્યક્રમને જીવનનું આવશ્યક અંગ માનવું એ પણ સ્વાસ્થ્યનું એક ચિહ્ન છે. ઋચિક રોજની જેમ નદીમાં ઉતર્યા, પૂર્વાભિમુખ ઊભી ઉષાનું આગમન નિરખી રહ્યા. પ્રાંગણે મનોહારી ઉષાના અવનવા રંગો લહેરાતા હતા. રોજ ઋચિક ઉષાકુમારીનું સ્તવન કરતા પણ આજ માતા ઉષાનું દર્શન કરવા છતાં તેમને મોએ ઉષાની પ્રાર્થના ન ચડી. તેમની વાણીમાં વરુણદેવની સ્તુતિ સ્ફુરી. હે વરુણદેવ, તમે અનંત અંતરિક્ષ અને આ પૃથ્વીના સ્વામી છો, ઋતના ધારક છો. ઉત્તમ યજ્ઞમાં તમને આહુતિ અપાય ત્યારે ઉપાસકોને નિમિત્તે તમે પ્રગટ થાવ છો. વિશ્વના અટલ નિયમોની તમે ઘોષણા કરો છો. જીવનક્રમ ચલાવવા જેમ કૃષિકાર બળદને હરે જોતરે છે તેમ વિશ્વકર્મ ચલાવવા તમે આકાશ સાથે સામર્થ્ય સંયોજો છો. બ્રહ્માંડ લીલા તમારા સામર્થ્યની લીલા છે. હે વરુણદેવ, બ્રહ્માંડભરમાં તમે ધર્મ માર્ગની ઉન્નતિ કરનારા છો. યજ્ઞની જ્વલાઓ તમારું સ્તવન કરે છે. ઋષિઓના મંત્રોના ઓ સ્વામી અમારી પ્રાર્થનામાં ઓજસ પૂરો. યજ્ઞમાં હોતા તમારે માટે હવિ હોમે છે. મંત્રદ્રષ્ટાઓ તમારું સ્તવન કરે છે. તમારી કૃપાના પ્રસાદે યજ્ઞ ધન્ય બને છે. હે વરુણદેવ, જે માનવ યજ્ઞમાં હાર્દિક ભાવનાથી તમારું પૂજન કરે છે તે અવશ્ય તમારી કૃપા પામે છે. તમે ઘી અને શક્તિના ધારક છો. દિવસ રાત સમુદ્ર નદી સૂર્ય ચંદ્ર પૃથ્વી બ્રહ્માંડ તમારા નિયમનને વશવર્તી છે. દેવ, તમે તેજરૂપ વસ્ત્રો ધારણ કર્યા છે. તમારી સૃષ્ટિ સુંદર અને ક્ષતિરહિત છે. સત્યના બેલી અસત્ય તમારાથી સત્સત્યોજન દૂર રહે છે. દેવનિંદકોના તમે વિધ્વંસક છો. તમારી સ્તુતિ તેજ પ્રેરક છે. હું તમારી સ્તુતિ દ્વારા તેજ પ્રાપ્ત કરવા મથું છું. હે વરુણદેવ, વંશ્રીની શોભા તમારું પ્રદાન કરે છે. અશ્વોની શક્તિ તમારા થકી છે. ઘેરુના આંચરમાં દૂધ મૂક્યું તે તમે. માનવ અંતરે સદબુદ્ધિ પ્રેરનારા પણ તમે જ છો. જળની પ્રચંડ શક્તિ તમારા લીધે છે. હે વરુણદેવ, તમારા અખંડ સામ્રાજ્યનો પાર ઉડતા પક્ષી પણ પામે તેમ નથી. સતત ગતિશીલ એવો વાયુ તમારી ગતિ શું તાલ મિલાવવા અસમર્થ છે? પવિત્ર પરાક્રમ વડે તમે આકાશની પેલે પાર તેજ પુંજની પ્રસ્થાપના કરી છે. એ તેજનો મારા હૃદયમાં વાસ હો. મારી બુદ્ધિનું એ પ્રેરક બનો. હે વરુણદેવ, સૂર્યનો પરિભ્રમણ માર્ગ તમે નિશ્ચિત કરી આપ્યો છે. નિરાધાર આકાશમાં સૂર્યને પગ રાખવાની વ્યવસ્થા તમે કરી આપી છે. તમે મારા હૃદયને મૂંઝવતા અનર્થને નષ્ટ કરવા સમર્થ છો. તમારી કલ્યાણકારી બુદ્ધિ પારગામી છે. પાપનું બર તમે નષ્ટ કરો. હે વરુણદેવ, આજ હું વિશુદ્ધ ચિત્તે પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા તમારી સમક્ષ યાચના કરું છું. હું ભૃગુ વારુણીનો વંશજ તમારો બાર તમને યાચક ભાવે પ્રાર્થું છું. તમે જે વંશના અધ પુરુષ છો તે વંશનો પ્રજાતંતુ અવિચ્છિન્ન રાખવા હું અત્ર નતમસ્તકે ઉપસ્થિત છું. પક્ષીઓના આકાશ માર્ગ અને નૌકાઓના સમુદ્ર માર્ગના તમે પૂર્ણ જ્ઞાતા છો. તમારાથી કાંઈ અજાણ્યું નથી. તમે મૂર્ધારૂપે સ્થિત વિસ્તૃત ઉન્નત મહાન વાયુના માર્ગના પણ જ્ઞાતા છો. વિશ્વને નિયમમાં દડ રાખનારા તમે છો. ભૂત અને ભવિષ્યના તમે જાણકાર છો. તમારું મર્મસ્થાન તમે સુવર્ણ કવચથી ઢાંક્યું છે. મારો જીવન માર્ગ પણ હે દેવ તમે જ દોરી આપો. હે વરુણ દેવ, મારું આહ્વાન સાંભળો, મારા પર કૃપા કરો. મારી રક્ષા અર્થે સદૈવ જાગૃત એવા તમને હું આજ પુકારું છું. હે મેઘાવી વરુણ, હે પૃથ્વીને આકાશના સ્વામી, મારી પ્રાર્થનાનો ઉત્તર દો. હે જલરૂપ ધૃતવર્ષક વરુણદેવ, હું પૂજ્ય ભાવે તમારી આરાધના કરું છું. હે વરુણદેવ, તમારા સ્વયં પ્રકાશિત મહિમાથી સંસારનો તંતુ અવિચ્છિન્ન રહે છે. તમે આપેલું અન્ન આ સંસાર યજ્ઞનો હવિ છે. તમારી સ્તુતિ કરવાનું મળે તે મારું પરમ સૌભાગ્ય છે. મારા સંતાનોની પરંપરા આપની સ્તુતિ કરતી રહો. આપની અનન્ય કૃપાને પ્રતાપે એમાં કશું વિઘ્ન ન આવો. હે વરુણદેવ, તેજોમય ઉષાના પ્રાગટ્ય સમયે પ્રતિદિન તમારી સ્તુતિ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થાઓ. આપના પરમ પુનિત તેજનું મારા પર આવરણ થાઓ. હે વરુણદેવ, તમારી કૃપા વિના કોઈ સમર્થ થઈ શકતું નથી. જળની રચના વિશ્વને ધારણ કરનાર અદિતિ પુત્ર વરુણ કરે છે અને તેમના જ સામર્થ્યથી નદીઓ આગી પાછી ગયા વિના અસખલિત વહે છે. દેવ, મેં ગાધીરાજનું એક ઋણ સ્વીકાર્યું છે, એમાંથી મને મુક્ત કરો. મારા પર એવી કૃપા કરો કે મારો બીજા કોઈ પાસે માંગવા પણ ન રહે. સહસ્ર શ્યામ કર્ણ શ્વેત અશ્વ તમારી અનન્ય કૃપાથી પ્રાપ્ત થાઓ. હે દેવ, તમારા સામર્થ્યથી માતા ઉષામાં એવું તેજ પૂરો કે પ્રતિદિન તેની પ્રાર્થના કરતા મારા પર ઋણનો અંશ માત્ર ભાર ન રહે. મારી ઉષા ઋણ મુક્ત પ્રગટો. હે વરુણદેવ, હું તમારા સિવાય અન્ય કોઈને યાચવા માંગતો નથી. મારા દારિદ્ર્યની ગાથા મારે અન્ય કોઈને શા માટે સંભળાવવી? હું તમારો પુત્ર છું. તમારામાં મારી અચળ શ્રદ્ધા છે. મેં બ્રાહ્મણ ધર્મ સ્વીકાર્યો છે. તમે એ ધર્મની હાંસી નહીં થવા દો એવી મારી આસ્થા છે. આ આસ્થા મને ઉત્તરોત્તર પૂર્વજો તરફથી પ્રાપ્ત થઈ છે. દેવ, તમારી કૃપા ઉતરશે તેને પ્રતાપે હું પુત્ર પરિવાર આદિ સહ તમારી સ્તુતિ કરતો રહીશ અને એ રીતે મારા પૂર્વજોએ પાડી આપેલી ચીલો ચાલુ રાખવા ભાગ્ય સારી થઈશ. હે વરુણદેવ, તમારા અનેક વિરાટ અંગોમાંથી એક નાના સા અંગમાં પૃથ્વીના સર્વ મહાર્ણવોનો સમાવેશ થઈ જાય તેમ છે. છતાં એક સામાન્ય જલબિંદુમાંય તમારો વાસ છે. તમે વિરાટના વિરાટ અને સૂક્ષ્મના સૂક્ષ્મ છે. તમે અદ્ભુત છો. હે અણુઓના અણુ અને પ્રભુતાના પ્રભુ, તમે સમગ્ર બ્રહ્માંડને ધારણ કરો છો. તમે મારા જીવનના પણ ધારક બનો. ઋચિકૃષિની વરુણ ઉપાસના ચાલતી હતી ત્યારે ઉષાના રમ્ય વદન પર અવનવા રંગ લહેરાતા હતા. ઋચિકની પ્રાર્થના વરુણદેવને પહોંચાડતી હોય તેમ ઉષા માતૃભાવે ઋચિક પર લરી રહી હતી. ઉષાકાલે ઉપાસના તો ઋચિક પ્રતિદિન કરતા, પરંતુ આજ તેમના અંગે અંગમાં ધન્યતાની જે માધુરી ઉભરાતી હતી તેવો અનુભવ તેમણે ભાગ્યે જ કર્યો હતો. હૈયું હર્ષથી છલકાતું હતું. આ ક્ષણે સહસ્ત્ર શ્યામ કર્ણ શ્વેત અશ્વ મળે કે ન મળે એ વાત ગૌણ બની ગઈ. સત્યવતી સ્વધર્મચારિણી બને કે ન બને એ પણ એટલું મહત્વનું ન રહ્યું. મા ઉષાએ તેને વરુણદેવની આરાધના અર્થે સુયોગ્ય શબ્દોની પ્રેરણા કરી. એ જ ઋચિકને માન પરમ સૌભાગ્ય બની ગયું. પવિત્ર પ્રયાસ પ્રાપ્તિ જેટલો આહલાદક હોય છે. ઋચિકનો કંઠ હર્ષ આવેશમાં ગદગદિત થઈ ગયો. એમનું મન નિર્વધિ આનંદના ઉછારામાં ડોલી રહ્યું. ક્ષણાર્ધ માટે પોતે સ્થળ અને કારના બંધનથી પર જીવતા હોય તેવો ઋચિકને ભાવ થયો. જેમના સ્થળ કારના બંધન છૂટ્યા તેમને બીજું કયું બંધન રહ્યું? આવી બંધનમુક્ત દશાના અમાપ ઉલ્લાસમાં ઋચિક બે હાથ જોડી અર્ધ્ય અર્પતા હોય તેમ નમી રહ્યા. જીવનની આ ઘડી તેમને પરિપક્વ લાગી, તેમની વાંછના પરિપૂર્ણ થતી લાગી. સંધ્યા પૂર્ણ કરી ઋચિક આશ્રમ તરફ પાછા જતા હતા ત્યારે તેમને પગલે પગલે જાણે આનંદની બિછાત પથરાતી આવતી હતી. વરુણદેવે પોતાની પ્રાર્થના સાંભળી એટલી ઋચિકને અંતરમાં ખાતરી થઈ ગઈ. આ ખાતરી બુદ્ધિની ક્ષતિ જો બહારની હતી. વરુણદેવ પ્રાર્થના કેમ ન સાંભળે? ગાધીરાજની સહસ્ર અશ્વની હાજર કરવાની શરત ઋચિક ન પારી શકે તો લોક તેમની હાંસી કરે. ઋચિકની હાંસી એટલે ઋષિકુરની હાંસી. ઋષિકુરો હાંસી પાત્ર બને તો સમાજની નૈતિક અને આધ્યાત્મિક સમતુલા ડગી જાય. મંત્રદ્રષ્ટાને અભાવે માનવકુર આદર્શ ઝંખના ખોઈ બેસે. માનવમાંથી આદર્શ જાય તો એ પશુ બની જાય. ઋતના સ્વામી અદિતિ પુત્ર વરુણદેવ આવો અનર્થ કેમ થવા દે? સમાજને આદર્શની યાદ કરાવતા ઓલિયાઓ હરકારે પાકતા રહ્યા છે. પોતાની ઈચ્છા ભૂસી નાખી તેને બ્રહ્માંડનું નિયંત્રણ કરતી પરમ ચેતના સાથે જોડી દીધી હોય તેમ ઋચિકે મન પરનો બોજ માત્ર ખંખેરી નાખી નિશ્ચિંત મન અરણ્યમાંથી આશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું. હરવા ફૂલની જેમ ઋચિક જાણે તરલ પગલે ઉડતા ચાલતા હતા. પોતા પર કોઈ ઋણ છે એ વાત જાણે તેઓ ભૂલી ગયા હતા.